તારીખ 21/5/1997, ડાયરીના બોલ નંબર 880 અને 573 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 68.
સરળપણું ઉત્પન્ન થવું અત્યંત જરૂરી છે. સરળતાને લીધે કેટલાક પ્રકારના દોષ ઉત્પન્ન જ નથી થતા. સરળતા હોય તો અમુક દોષ તો ઉત્પન્ન જ થતા નથી. અને બહુ અગત્યનો ગુણ છે આ, જે હોવો જરૂરી છે. આત્મહિત સાધવામાં અસરળતા એક મોટો પ્રતિબંધ છે. તેથી પરમાર્થે સરળતા રાખવામાં આવે, એટલે પરમાર્થ એટલે આત્મહિતને અનુલક્ષીને સરળતા રાખવામાં આવે તો તેનું ફળ મોટું છે. આત્મબોધ પરિણામમાં અસરળતા તે આત્મગુણને રોધક છે. સરળતાથી જ મધ્યસ્થતા અને વિશાળતા આદિ કેટલાક ગુણોની પ્રાપ્તિ થાય છે, જેને લીધે વિપર્યાસ અનેક પ્રકારે મટે છે. સરળતાને લઈને વિપર્યાસ મટાડવામાં પણ સુગમતા રહે છે. સરળતાથી કેટલા લાભ છે કે સરળ પરિણામી જીવ મનુષ્યત્વ પ્રાપ્ત કરે છે. જે જીવ સરળ પરિણામી હોય છે એ મનુષ્યપણ પ્રાપ્ત કરે છે. સરળ પરિણામી જીવ નિષ્પક્ષ થઈને નિજ દોષનું અવલોકન કરી શકે છે. અપક્ષપાતપણે પોતાના દોષોનું અવલોકન કરવું એ પણ સરળતા માંગે છે. નહીતર પોતાના દોષનો બચાવ કર્યા વગર સરળતામાં મુમુક્ષુ જ્ઞાનીની આજ્ઞાએ ચાલવાની ક્ષમતા ધરાવે છે. સરળ ન હોય તો જ્ઞાનીની આજ્ઞાએ ચાલવાની યોગ્યતા પણ ન હોય. જ્ઞાનીની આજ્ઞાએ ચાલવું હોય એ સરળતા હોય તો એ જાતની શક્તિ હોય. અને તે કેમ કે એમાં એને પોતાના બધા જે પરિણામ આજ્ઞા વિરુદ્ધતાના એ મૂકી દેવા પડે. સરળતા શું કરે છે? જતું કરાવે છે. અસરળતા પકડ કરાવે છે, જીદ કરાવે છે, હઠ કરાવે છે. નાનીની આજ્ઞા એ ચાલુ હોય ત્યારે ઘણી વાર તો મૂકી દેવી પડે પોતાને, એ કેમ મારે કરવાનું, મારું મનમાંનું નહીં ચાલે. એના માટે સરળતા જોઈએ. અને એ આજ્ઞા પાલનની તત્પરતા સરળતા હોય તો જ હોય એવી. આત્મહિત નું જ એકમાત્ર લક્ષ્ય, એકમાત્ર આત્મહિતનું લક્ષ્ય છે એ પરમાર્થ સરળતા છે. મારે કઈ આડું અવળું જવું નથી, મારું હિત કરી દેવું છે, એક જ લક્ષ્ય એ પારમાર્થિક સરળતા છે. આ દોષ નિવેદન એ પારમાર્થિક સરળતા જ છે. સરળતા વગર કેવી રીતે? સરળતાથી તો માણસ છુપાવે, સરળતાથી વ્યક્ત કરે. કૃપાળુદેવ પત્રમાં પોતાના દોષ લખે, એમને એવું નહીં લાગે કે મને જ્ઞાની તરીકે કોઈ નહીં માને તો અપેક્ષા નથી, પછી શું વાંધો? જ્ઞાની તરીકે મનાવાની અપેક્ષા હોય ને એ વિકલ્પ આવે, આવો દોષ મારે બોલાય કહેવાય કે ન કહેવાય, એકદમ સરળ પરિણામે છે. એટલે એમનો દોષ જોવો કે ગુણ જોવો એ જોનારની દ્રષ્ટિ ઉપર આધારિત છે. બતાવે છે દોષ અને ગુણ દ્રષ્ટિ વાળો એમાંથી ગુણ જોવે છે. સામોજી બતાવે છે દોષ ને ગુણ દ્રષ્ટિ વાળો એનો ગુણ જોવે છે કે જોવો કેવો સરસ બતાવે છે પોતાનો દોષ, કેટલી સરળતા છે એના. એટલે એવી રીતે ડરવાની જરાય જરૂર નથી. લાલ બહાદુર શાસ્ત્રી હિન્દુસ્તાન ના પ્રાઇમ મિનિસ્ટર થયા તો એને જરાય એવું નતું કે હું ગરીબ માણસ છું, મારી પાસે કઈક મૂડી નથી ને હું હિન્દુસ્તાનનો રાજા ક્યાંથી ગયા, હિન્દુસ્તાનની રાજગાદી ક્યાંથી બેસી ગયો. કઈ નહીં, આ તો મારે મારા દેશના લોકોની સેવા કરવાની મારી ફરજ છે, મને સેવા કરવા બેસાડ્યો છે. એમાં મારી પાસે પૈસા હોવા એ થોડું જરૂરી છે, સેવક તો પૈસા વગરનો જ હોય ને, સેવા કરનાર તો પૈસા વગરનો, એમાં શું મોટી વાત છે. લોકો એને ગૌરવ ગણ્યો છે, એને નિર્ધન ગણીને કઈ હલકી કોટીમાં નથી મૂક્યા કે આટલી જેને સત્તા મળી હતી છતાં એને સેવા કરી છે અને સત્તાની આડમાં કોઈ એને ધન ભેગું ન કર્યું, બહુ મોટો ગુણ એનો, નિર્લોપતાનો બહુ મોટો ગુણ હતો એનો, એની નિર્ધનતા ગુણમાં ખપે. એવું જ આમમાં છે, આ લાઈનમાં પણ એવું છે. આત્મહિતનું જ એકમાત્ર લક્ષ્ય એ પરમાર્થે સરળતા છે. સત્પુરુષના ગમે તેવા વચનોમાં વિશ્વાસ રહે તે પણ સરળતાનું લક્ષણ છે. શંકા ન કરે કે આમ કેમ વાત થઈ, બરાબર જે કીધું હશે કઈક સમજીને કીધું હશે. સરળ પરિણામી જીવ સત્પુરુષના આશયને ગ્રહણ કરવાને પાત્ર છે. એના કથનમાંથી આત્મહિતનો જે આશય છે એ પકડી લે છે, એ સરળ પરિણામ છે એટલે પકડી શકે છે. કેમ કે એ આશય એમાં રહેલો છે, છુપાયેલો છે, મતિ સરળ છે એટલે પકડાય છે. સરળતાપૂર્વક નિજ દોષનું મધ્યસ્થપણે જોવું, તે દોષના ગુપ્ત અનુમોદનનો અભાવ કરે છે. નહીતર શું છે કે પોતે વગર વિકલ્પે નિર્વિકલ્પપણે અનુમોદે છે પોતાના દોષને. જો પોતે પોતાના દોષને આંખ આડા કાન કરે છે તો પોતાના દોષનું અનુમોદન છે ગુપ્તપણે, એને ખબર ન પડે એવી રીતે. ગુપ્તપણે એટલે પોતાને ખબર ન પડે એવી રીતે એનો અભાવ બતાવે છે. તેથી દોષભાવ નિરાધાર થઈ, શક્તિહીન થઈ, રસહીન થઈને નાશ પામવાને યોગ્ય થાય છે. મુમુક્ષુની ભૂમિકાના પ્રાય સર્વ પ્રકારના દોષ તેનો નાશ કરવા માટે સરળતા સૌથી મોટું શસ્ત્ર છે. સરળતાથી વિપરીત એવા વક્રતા, કૃત્રિમતા, દંભ, કુટિલતા, માયા, છળ, કપટ, હઠ અને જીદના પરિણામો મુમુક્ષુ જીવે અહિતકારી જાણવા યોગ્ય છે અને ત્યાગ કરવા યોગ્ય છે, છોડવા યોગ્ય છે. એટલે આટલા પરિણામો સરળતાથી વિરુદ્ધ અસરળતામાં જાય છે. એમાં વક્રતા, કૃત્રિમતા, દંભ, કુટિલતા, માયા, છળ, કપટ, હઠ અને જીદ આ બધા અસરળતામાં જાય છે. પણ અસરળતા તો ચોખ્ખી જ છે ને, જે જતું કરે છે એ હઠ ને જીદ ન હોય જતું કરે ને. અસરળતા સરળતા હોય તો હઠ ને જીદ ન હોય, સરળતાથી જવા દે. અસરળતા હોય તો પકડ કરે. પછી જે પરસ્પર વિરુદ્ધતા છે શાસ્ત્ર વચનો ને, એ દ્રષ્ટાંતથી વાત લીધી છે કે રાગ નો કરતા જીવ છે શાસ્ત્ર વચન, અને રાગ નો કરતા પુદગળ છે એ પણ શાસ્ત્ર વચન. બંને આગમ વચન છે, શાસ્ત્ર વચન છે. તેમાં પ્રયોજન વશ મુખ્ય ગૌણતા થવી ઘટે. કોઈ વાર જીવ રાગ નો કરતા જીવ છે એને પણ મુખ્ય કરવા પડે, રાગ નો કરતા પુદગળ છે ને જીવ નથી એને પણ મુખ્ય કરવું પડે. અવિરોધપણે તેમાં આત્મહિત સરળતા હોય તો જ સધાય છે, નહીતર વિરોધ આવે અને વિરોધ ભાષે તે અસરળતા છે મતીને. વિરોધ જાણનારને અથવા વિરોધ ભાષે ને તેને સરળતાનો અભાવ છે એમ જાણવું. પછી આગમ અધ્યાત્મમાં વિરોધ અસરળ પરિણામોથી લાગે છે. કોઈ એમ કે ભાઈ અધ્યાત્મમાં તમે આટલું બધું ખેંચો છો આત્માનું, પણ આગમના સિદ્ધાંતો આમ કહે છે વિરોધ નહીં આવે, વિરોધ આવે તો સરળતાથી વાત સમજાણી નથી. આગમ અધ્યાત્મની સંધિ રહે, કેમ કે બંને પ્રયોજન સિદ્ધ થવા માટે બંને કામમાં આવે છે. કૃપાળુ દેવને અધ્યાત્મનું જોર એટલું બધું હતું કે આ ભાવમાં કેવળ જ્ઞાન લેવું છે. આગમનું વચન એમણે એમની સામે કોઈ મૂક્યું કે આ ભાવમાં કેવળ જ્ઞાન ન થાય. અત્યારે કેવળ જ્ઞાન નો કાળ વિછેદ ગયો છે, ક્ષાયિક સંકિત નો કાળ વિછેદ ગયો છે, ક્ષાયિક ન થાય. કેમ કે તો કેવળી ના બાદ મૂળમાં થાય, કેવળી છે ને, તો ક્ષાયિક સંકિત ન થાય તો ક્ષાયિક પર્યાય હજી શ્રદ્ધાની નથી થઈ, તો જ્ઞાન ની તો ક્યાંથી થાય? કેવળ જ્ઞાન એ તો ક્ષાયિક પર્યાય છે, આ કાળે ન થાય. અપેક્ષિત વાત છે કે એમાંથી અપેક્ષા કરે ન થાય. ભગવાન ચોથા કાળે જન્મેલા, પંચમ કાળે થયું જ છે. સુધર્મા સ્વામી, જંબુ સ્વામી ને, ત્રણ જણ ને, ગૌતમ સ્વામી ને, કેમ કે ભગવાન પધાર્યા નિર્વાણમાં ત્યારે 2 મહિના 20 દિવસ બાકી હતા. આ બધાને ત્યાર પછી કેવું જ્ઞાન થયું? પાંચ મારો બેસી ગયો તો. એટલે મર્યાદા શું થઈ? ચોથા આરાના જન્મેલા ને માંધો નહીં, બીજા હશે પણ બીજાનો પુરુષાર્થ નથી. પછી આ ક્ષેત્ર નો જન્મ, બીજા ક્ષેત્ર જન્મ એને પણ વાંધો નથી. મહાવીર દાદી માં અને આ ક્ષેત્ર કેવું જ્ઞાન ના થાય, પણ મહાવિદ્યમાં જાય લબ્ધિ થી તો થાય, ત્યાંથી રસ્તા તો ઘણા ખુલ્લા છે. આમાં ન થાય ન થાય એ ન લીધું, થાય થાય એ લીધું. આગમ નો અને પોતાના અધ્યાત્મ નો અવિરોધ સાયદો કહેવાય એનું નામ, વિરોધ નો સાયદો. ભાવના હતી તો વિરોધમાં નતા જતા એમ. આગમ અધ્યાત્મ માં વિરોધ અસરળ પરિણામો થી લાગે છે, જેમ કે નિયમ સાર ની 50 ગાથામાં ક્ષાયિક પર્યાય ને હે ગણી, ક્ષાયિક ભાવો હે ગણ્યા ને, ત્યાં સ્વરૂપ ની ભાવના ભાવી છે, વિરોધ નથી. પર્યાયને ગૌણ કરાવી છે. આ પારમાર્થિક સરળતા છે. આગમ અધ્યાત્મ નો વિરોધ થવો તે અસરળ પરિણામો છે, અને તે પારમાર્થિક અસરળતા છે, છોડવા યોગ્ય છે. સરળતાપૂર્વક સત્સંગ સેવ્યો હોય તો નાની પુરુષની ઓળખાણ સુલભ થાય, સરળતા હોય તો. સરળતા સ્વ પર કલ્યાણક છે, અને અસરળતા સ્વ પર અકલ્યાણક છે. એટલે કે અસરળતાથી સ્વપર કલ્યાણમાં પોતે બાધક થાય છે બીજાને. ઉપયોગની સરળતા એ છે કે તે અંતરંગ, અંતરંગમાં અંતરમાં રાગ બાજુમાં હોય, એ રાગને સ્પર્શ નહીં સ્પર્શીને, એટલે તે તીર્ય ગતિ નહીં કરીને, આડી ગતિ નહીં કરીને ઉપયોગ સીધો સરળ થઈને અંતર્મુખ થઈને પોતાના સ્વરૂપનું ગ્રહણ કરે છે. અસરળતા એમ થવામાં બાધક કરે છે, ઉપયોગને આડો લઈ જાય છે. અસરળતા શું કરે છે? ઉપયોગને આડે આડે લઈ જાય છે, સીધો અંતર્મુખ થવા નથી દેતો. એમ અસરળતા છે, નડે છે ઉપયોગને અંતર્મુખ થવામાં, નડે છે. સરળતા વગરનું મોક્ષુપણું હોય તો એ શૂન્ય મોક્ષુપણું છે. સરળતા તો જોઈએ, કોઈ અંશે તો જોઈએ. પર્યાય બુદ્ધિ છે તે અસરળતાનું મૂળ છે. જેટલી પર્યાય બુદ્ધિ જેટલી પકડે ને, એ બધું અસરળતાનું મૂળ કારણ છે. ત્રિકાળી ભગવાન આત્માની અધિકતા ચૂકી એક સમયની પર્યાયને કે શુભ શુભ ઉદયને મહત્વ દેવું, તે પરમાર્થે અસરળતા છે. શું સરળતા હોય તો ભગવાન આત્માની અધિકતા કર, ઉદયની કે શુભાશુભ ભાવની અધિકતા કરે છે, પરમાર્થે અસરળતા છે. એમ શું કરવા આડો થઈને જાય, ઉદયમાં જા છો એને અધિક શું કરવા કરે છો? એટલે ઉદયને મહત્વ દેવું તે પણ પરમાર્થે અસરળતા છે. સત્ય શ્રવણ થયા પછી પણ જીનદેવની આજ્ઞા અવગણે છે ત્યાં સરળતા ક્યારે? પ્રશ્ન ઉઠાવે છે, ભગવાનની આજ્ઞા ઉપર પગ મૂકે એને સરળતા ક્યારે? સરળતાના વિષયમાં એટલે વાતો લીધી છે. હજી ટાઈમ પણ ઘણા મુદ્દા એમાં સરળતાને સ્પર્શતા એવા ઘણા મુદ્દા એમાં આવી જાય છે. કેટલો? 573. 573. લેવાઈ ગયો છે, એક વાર ફરીને લઈએ. જે મિથ્યાત્મ મોહની કરતા રૌરવ નરક ની પ્રતિકૂળતા નાનીઓ એ સંમત કરી, કૃપા દેવ લીધું છે, તે મિથ્યાત્વ નો ત્યાગ કરવા અર્થે, તે મિથ્યાત્વ ને છોડવા માટે મુમુક્ષુ જીવે કઈ પ્રતિકૂળતા ને મુખ્ય કરીને રોકાવા જેવું છે. આમ કરીશ તો મને પ્રતિકૂળતા થશે, મને નહીં ફાવે, એ તારો મિથ્યાત્વ છે. પ્રતિકૂળતા ને મુખ્ય કરીને તારે ક્યાં રોકાવું છે? સાતમી નરક ની વેદના તો જ્ઞાની સંમત કરે છે, મિથ્યાત્વ ન જોઈ મારે, ભલે સાતમી નરકે જવું પડે પણ મિથ્યાત્વ ન જોઈ. આ વાત અતિ ગંભીર ભાવે વિચારવા યોગ્ય છે. મિથ્યાત્વ નો દોષ ન થવો જોઈએ. મિથ્યાત્વ છૂટવું, છોડવા માટે ગમે તે પરિસ્થિતિ સંમત કરવી. આજે એ પરિસ્થિતિ પ્રતિકૂળતાને સંમત કરવામાં જો તું હિંમત હારી જઈશ અથવા ભય લાગશે તો અનંતવાર સાતમી નારકીય નવરો નરકમાં જવું પડશે. એના કરતા છેલ્લામાં છેલ્લી હદનો વિચાર કરી લે, સમર્થમાં સમર્થ, કે ભલે સાતમી નારકી જેવી પ્રતિકૂળતા આવે તો મિથ્યા છોડવાનો મારો પ્રયત્ન છે, એમાં કઈ ફેરફાર નહીં ચાલે, હું નહીં ચલાવું, બાકી બધું ચલાવું. અલ્પ પણ ભય રાખવો નહીં એ વિષયમાં, પ્રતિકૂળતા નો કે કોઈ પરિસ્થિતિ નો અલ્પ પણ ભય રાખવો નહીં, આટલું વીર્ય હોવું જોઈએ. સંયુક્ત પ્રાપ્ત થતું હોય, પ્રાપ્ત થવાનું મારે કઈ જોતું નથી, એનો અર્થ જ એમ છે કે મારે કઈ જોતું નથી, મારો આત્મા જ છે બસ. આ ખાસ પ્રકારની પાત્રતા છે. આવી ખાસ પ્રકારની પાત્રતાના અભાવમાં શાસ્ત્ર જ્ઞાન ગમે તેટલું હોય તો પણ એ તત્વ જ્ઞાનની સમજણ બધી નિષ્ફળ જશે. આ તૈયારી જોશે. અલ્પ પણ ભય રાખવો નહીં, ભવિષ્યની એક પળની પણ ચિંતા કરવી નહીં. અત્યારે વાંધો નહીં, થોડું આમ છે પણ ભવિષ્યનું શું, કઈ ભવિષ્યની ચિંતા બિલકુલ કરવી નથી, એમ લઈ લેવું. ભવિષ્યની અલ્પ પણ ચિંતા કરવી નહીં. હા, એ ચિંતા છે. મારે એક મોમોક્ષો હતા, શું ભાઈ એટલી બધી મોંઘવારી નથી જવાની છે, મોઢું ગંભીર કરીને બોલે, હું દાદા પાછળ આપણે બધી વ્યવસ્થા રાખવી. બાપુ કાલ ની ખબર નથી કોઈને, તું હઈશ કે નહીં હઈશ ક્યાં ખબર છે. પહેલું શું કરવું છે, પહેલું વ્યવસ્થા કરવી છે કે પહેલું તારે આત્મહિત કરવું છે?
બેઠા બેઠા તો રાજા નો ભંડાર એ ખાલી થઈ ગયો.
હા, બટા બટા ખાય તો રાજાનો ભંડાર ખાલી થઈ જાય, વ્યાજની આવક નહીં હોય રાજાને, નહીં તો રાજા પાસે તો એટલું મૂડી હોય, વ્યાજમાંથી એને વધે, વ્યાજમાંથી વધે, મૂડીને તોડવું ન પડે, વ્યાજમાંથી વધી પડે. ભવિષ્યની એક પળની પણ ચિંતા કરવી નહીં તેવી સત્પુરુષની આજ્ઞા જયવંત વર્તો. એટલે એમની આજ્ઞા છે, એમની એમનું પરિણમન અને એમનું આચરણ પણ છે. શું એ એમનું પરિણમન પણ છે અને એમનું આચરણ પણ છે. ચિંતા કરતા નથી, ચિંતા થાય જ નહીં, કરતા નથી ને ચિંતા થાય જ નહીં. કેમ? પોતાના સ્વરૂપ ને નિરાલંબ ને નિરપેક્ષ માન્યું છે, માન્યું છે એટલે સ્વીકાર્યું છે, એવી હયાતી ને સ્વીકારી છે, પછી ચિંતા છે ને. સુગાનીજી નો પહેલો પત્ર એ છે કે પ્રતિકૂળતા ને હું અનુકૂળતા બનાવી દઉં છું, એવું મને ગુરુ, મારા ગુરુએ મને એવું દેશ આપ્યો છે, હું પ્રતિકૂળતા મને પણ અનુકૂળતા બનાવી લઉં છું. પર જબ પરિણતિ અનંત શાંતિ કે પિંડ કી સાથ રહેતી હૈ ફિર ચિંતા કહે કે મારી શાંતિ અનંત શાંતિ ભરી છે, અહીંયા મારી પરિણતિ રહે છે, મારે છે ને હવે ચિંતા, એવી મારી અનંત શાંતિમાં હું ખોવાઈ જાઉં છું, ડૂબી જાઉં છું. અરે ડૂબેલો જ રહું છું, પરમ શાંત સુધારસમય ચૈતન્ય છો, પરમ શાંત અનંત શાંતિ અમૃત રસ છે, એ મય ચૈતન્ય છે, તે મય છે, એને બેની વચ્ચે ભેદ નથી, અભેદ છે એનાથી, એવું અસ્તિત્વ છે. આત્મહિતના વીર્યોલ્લાસને લીધે આજે ફરી ના વિષય આવ્યો, વીર્યનો ઉલ્લાસ. આત્મહિત માટેના વીર્યોલ્લાસને લીધે આખું જગત નું વિસ્મરણ થઈ જાય, ભવિષ્યની તમામ જવાબદારીઓનું પણ વિસ્મરણ થઈ જાય. તો કે જવાબદારીઓ જેવી બીજું કાંઈ છે નહીં, તેની કલ્પના છે, એટલે જવાબદારી ને કાઉન્સમાં પ્રશ્ન ચિહ્ન મૂક્યો છે લખવામાં, એનું પણ વિસ્મરણ થઈ જાય, ત્યારે ખરી મુમુક્ષુતા પ્રગટે છે. નહીતર તો ખેંચાય સાવધાની કરવામાં, સાવધાની સાવધાની કઈક કઈક સાવધાની રાખો, ખ્યાલ રાખો, ખ્યાલ રાખો, આ તો ભૂલી જાય ને, વિસ્મરણ થઈ જાય. પોતાનું કામ કરવા દે એનો એનું સ્મરણ એનો આવે. જગત તો ભૂલાઈ જાય પણ જે કહેવાતી જવાબદારીઓ, વ્યવહારિક દ્રષ્ટિકોણથી જે કહેવાતી જવાબદારીઓ, એ પણ જયારે ભૂલાઈ જાય ત્યારે સાચી મુમુક્ષુતા પ્રગટે છે. મુમુક્ષુતા જ્ઞાન દશા પછી પ્રગટે, ખરી મુમુક્ષુતા ત્યારે પ્રગટે, ખરી મુમુક્ષુતા પ્રગટે ત્યારે પછી જ્ઞાન દશા આવે. આવી ઉલટી સુલટી વાત છે લોકોમાં, મૂરખ કે જવાબદારી, જવાબદારી તો પેલા સંભાળવી જોઈએ. અને ત્યારે સન્માર્ગ નો પ્રતિબંધ મટે છે, ત્યારે બધા પ્રકારના પ્રતિબંધ છે એ મટી જાય, જાઓ પછી એને કોઈ રોકનાર નથી. તો કૃપાળુદેવે સ્પષ્ટ લીધું છે કે જેને છૂટવું છે એ છૂટનાર ને જગતમાં કોઈ બાંધનાર નથી, કોઈ કોઈ તાકાત નથી, એવો કોઈ દ્રવ્ય નથી, એવો કોઈ પર્યાય નથી, એવો કોઈ પદાર્થ નથી, એવો કોઈ ભાવ નથી, એવું કોઈ ક્ષેત્ર નથી, એવા કોઈ જીવ કે પરમાણુ નથી કે જે છૂટનાર ને બાંધે. છૂટના ને કોઈ બાંધી શકે. પોતાની ઈમાનદારી નો હોય છૂટવાની, પ્રમાણિકતા નો હોય, એને છોડાવનાર કોઈ નથી.
Gracias.